કોઈનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. તથાપી જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં? અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણાપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે, અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે. તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. જીવના અનાદિ અનંતના પરિભ્રમણનું કારણ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયું નથી. યોગ થયો છે, ઓળખાણ થયું નથી. બે અક્ષરમાં મોક્ષ રહ્યો છે તે બે અક્ષર જ્ઞાની. જ્ઞાની પુરુષ થકી જ જીવ પરમ તત્વનું સ્વરૂપ ઓળખે છે, પણ આવું ઓળખાણ એને થયું નથી. યોગ તો ઘણી વાર થયો. 212માં જેમ પરમ કૃપાળુ દેવે કહ્યું કે જેના વચન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવા વિદ્યમાન દેહધારી પુરુષનું આ જીવને અનંતવાર યોગ થયો છે. પૂર્વે અનંતવાર યોગ પરંતુ ઓળખાણ થયું નથી. જ્ઞાનીનું ઓળખાણ, એના શરીરનું ઓળખાણ, એના નામનું ઓળખાણ, એના વેશનું ઓળખાણ, એના પરિધાનનું ઓળખાણ, એના લિંગનું ઓળખાણ, એના ચિહ્નનું ઓળખાણ, એની સ્મૃતિનું ઓળખાણ, એની વાચાનું ઓળખાણ, જ્ઞાની પુરુષના ઓળખાણના આ બધા કયા માપદંડ લેવા? અને જીવની અનાદિથી જે ભૂલ થતી આવી છે, એક તો પોતાનું સ્વરૂપ પોતાથી પોતાને ઓળખાતું નથી, અને જેનાથી ઓળખાય છે એનું ઓળખાણ થવું દુર્લભ છે. આ બહુ સૂત્ર વાક્ય જીવે વારંવાર લક્ષમાં લેવું પડે કે બધા શાસ્ત્રો ઓળખાશે પણ જ્ઞાની ન ઓળખાય તો. એ શાસ્ત્રમાંથી એને આત્મા નહીં મળે, શબ્દો મળશે, આત્મા નહીં મળે. જીવને આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરવો છે, એની પ્રતીતિ કરવી છે, એની પ્રાપ્તિ કરવી છે, એની સિદ્ધિ કરવી છે. જીવનનું લક્ષ તો આત્મસિદ્ધિ છે. હું આત્મા છું તો એની સિદ્ધિ થવી જોઈએ, પણ ક્યાંથી થાય? ઓળખાણ જ નથી, પ્રતીતિ નથી, તો આત્મસિદ્ધિ તો બહુ દૂરની વાત છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થયા વિના નિજ પદનું ઓળખાણ થતું નથી. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર, જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય, લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. વારંવાર પરમ કૃપાળુ દેવે પત્રો દ્વારા અને પદો દ્વારા અદ્ભુત જે જ્ઞાન અને એના રહસ્યની ગૂંથણી કરી છે એમાં શબ્દથી પર જવું જોઈએ. આ આત્મ સ્વભાવ અગમ્ય છે, જેની પ્રાપ્તિ કરવી છે. અરે હું પોતે આત્મા છું, હા, છતાં અગમ્ય છે. જીવ પોતે જ પોતાને ભૂલી ગયો છે, એ બીજો કોણ ભૂલ્યો છે? જે સત્સુખનો તેને વિયોગ છે એનું કારણ શું? તો કે જીવ પોતાને ભૂલી ગયો છે. કોણ ભૂલી ગયો છે? પોતે, બીજો કોઈ નથી ભૂલ્યો. અને આવું પોતાને ભૂલી જવું જેવું જે અજ્ઞાન છે એ જ્ઞાની પાસે જતા દૂર થાય. બસો વચનાવલી, પોતે પોતાને ભૂલી ગયો છે, કોઈ બીજો નથી ભૂલ્યો. હું આત્મા છું છતાં હું પોતાને ભૂલી ગયો છું. અને જ્ઞાની કે છે કે સ્વરૂપ તો એવું છે કે પોતાને પોતાનું ઓળખાણ થવું દુર્લભ છે. પોતાથી જેનાથી ઓળખાણ થાય એનું સ્વરૂપ ઓળખાવું દુર્લભ છે. જ્ઞાની પુરુષ વિના આ જીવને પોતાનું સ્વરૂપનું ઓળખાણ ન થાય. અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો. આ જીન એ પૂર્ણ જ્ઞાની પદ છે, પૂર્ણ પદ છે, જ્ઞાનીનું પૂર્ણ પદ. પૂર્ણ પદથી જ્યારે આત્મા ઓળખાય ત્યારે કોઈ ભ્રાંતિ ન થાય. અધૂરા પદથી ઓળખાય ત્યારે અનેક પ્રકારની ભ્રાંતિ એમાં સમાવિષ્ટ થવા પામે. જો આત્માને ઓળખવો હોય તો જીનનું પદ ઓળખવું, કારણ કે જીનનું પદ એ પૂર્ણ આત્મ સ્વરૂપ છે. એમાં ક્યાંય ભ્રાંતિ નથી, એમાં કોઈ કર્મનું આવરણ નથી. એને અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે અને તમામ ઘાતી કર્મોનો ત્યાં નાશ થયો છે. એટલે આવરણ નથી. આત્મ સ્વરૂપને, આત્માના ગુણને, આત્માની શક્તિને જ્યાં એક અંશ માત્ર પણ આવરણ વર્તતું નથી, એવું જે આત્માનું સ્વરૂપ દેહ છતાં જો ક્યાંય વિદ્યમાન હોય, શરીર છતાં, તો તે જીનમાં છે. જીન એ જ્ઞાનીનું પૂર્ણ સ્વરૂપ છે. જીનનું ઓળખાણ થાય તો આત્મ સ્વરૂપમાં ક્યારેય ભ્રાંતિ થવાની કોઈ સંભાવના જ રહેતી નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું છે અને ભગવાન કુંદકુંદાચાર્યજીએ પણ કહ્યું છે,
જે જાણે તો અરિહંતને ગુણદ્રવ્યને પર્યય વડે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
અરિયંત એટલે જીનનું સ્વરૂપ, સહયોગી પરમાત્માનું સ્વરૂપ, કેવડીનું સ્વરૂપ. જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યાય વડે, દ્રવ્ય ગુણ અને પર્યાયથી જે અરિયંતના સ્વરૂપને જે જાણે છે, જીનના સ્વરૂપને જાણે છે, પૂર્ણ જ્ઞાનીના સ્વરૂપને જાણે છે, એ દેહ સહિત છે, સહયોગી છે. છતાં પણ આને જે જાણે છે, એના સ્વરૂપને જે જાણે છે, એના સ્વરૂપને જે ઓળખે છે, એ કહે છે તે જીવ જાણે આત્માને, એ જ આત્માને જાણે છે. તસુ મોહ પામે લય ખરે, એને હવે પછી ક્યાંય મોહ ભ્રાંતિ ક્યાંય એકેયમાં થતા નથી. સ્વ સ્વરૂપનો નિશ્ચય એવો પરિપૂર્ણ વર્તે છે કે હવે એને મોહ અથવા ભ્રાંતિ થવાનો કોઈ સંભાવના નથી. કારણ કે જેણે જીનનું સ્વરૂપ, જેણે અરિયંતનું સ્વરૂપ યથાર્થ રૂપની અંદર જાણ્યું છે અને તદ અનુસાર જેણે આત્માનો નિશ્ચય કર્યો છે કે જેવું જીનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એ આત્માના સ્વરૂપમાં જઈ શકે છે. બાકી તો બધા ભ્રાંતિમાં ચાલ્યા કરે છે. કોઈ કઈ રીતે ભ્રાંતિ, કોઈ કઈ રીતે ભ્રાંતિ. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કહ્યું કે બહુ ખ્યાલ રાખવાનો, પરમાર્થ માર્ગની સાધના કરતા કરતા આભાસમાં ને ભ્રાંતિમાં શરીર ન પડાય.
આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત જેથી કેવળ પામીએ मोक्ष पंथ तेरे।
केवल सत अने चैतन्यमय एवं आत्मानु स्वरूप छे। केवल सत अले त्रिकाणे जेनु होवा पणु छे एना स्वरूप मां त्रणेय काळ मां लेश मात्र पण फेरफार थाय नहीं एवं अने चैतन्यमय सतत उपयोगवंत छे। जाणवू देखवू आवो जेनु स्वरूप छे आवो जेनो स्वभाव छे એવું આત્માનું સ્વરૂપ છે જેથી કેવળ પામીએ તો જે પદ્ધતિથી અધ્યાત્મની સાધના કરવી હોય કર, ઉપાસના કરવી હોય કર, પણ જેનાથી કેવળ આ આત્મા જ પમાય બીજું કાંઈ નહીં, એની સાથેની એકેય મેળવણી, જેથી કેવળ પામીએ, કેવળ આત્મા આત્માને આત્મા, કેવળ સત સત અને સત, કેવળ ચૈતન્યમય ચૈતન્યમય ચૈતન્યમય, આ જેનાથી પામી શકાય મોક્ષ પંથ તે રીત, આ મોક્ષ પંથની રીત છે, આ મોક્ષ પંથની રીત છે, મુક્તિના માર્ગે જવાની રીત આ છે કે સતત જોવું જોઈએ કે હું પામું છું શું, હું મેળવું છું શું, મને ઉપલબ્ધિ છે નહીં થઈ, ભ્રાંતિ નહીં થઈ કે સત્ય નહીં થઈ। આ વિલક્ષણતાની કૃપાળુદેવે આ પત્રની અંદર અદભુત કહ્યું છે કે જ્ઞાનીને ઓળખો, જ્ઞાનીના અંતરંગ સ્વરૂપને ઓળખો, જ્ઞાનીના બાહ્ય સ્વરૂપને નહીં। બાહ્ય સ્વરૂપથી જ્ઞાનીનો નિશ્ચય થયો હોય તો તે યથાર્થ નિશ્ચય નથી, નામથી થયો, વેશથી થયો, લિંગથી થયો, ચિહ્નથી થયો, મહિમાથી થયો, આ જ્ઞાનીને ઓળખવાની રીત નથી। જ્ઞાની પુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, આગળ કહ્યું આગળના પેરેગ્રાફમાં કે જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાય છે, પણ કેટલીક, બધી નહીં, કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી જ દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ થાય છે। પણ બીજા પેરેગ્રાફમાં કહ્યું કે બધી રીતે અજ્ઞાની પુરુષની ચેષ્ટા અને જ્ઞાની પુરુષ સરખા હોય નહીં, બધી રીતે ન હોય, કેટલીક રીતે હોય, હવે આપણી દ્રષ્ટિ કેટલીક રીતમાં જ છે અને કેટલીક રીત એ બાહ્ય રીત, જ્યારે જ્યારે જોઈએ ત્યારે મહિમા ગાઈએ, ગુણગાન ગાઈએ, જ્ઞાનીના શું આધારે ગાઈએ, ઓહો જબરજસ્ત કાર્યક્રમ, એટલે કેવું પડે, તોડી નાખે, શું તોડી નાખે, આ જ બાહ્ય મહિમાની અંદર જીવ રોકાઈ ગયો છે, બાહ્ય સ્વરૂપમાં રોકાઈ ગયો છે, રૂપી સ્વરૂપમાં રોકાઈ ગયો છે। જ્ઞાનીનું સ્વરૂપ અરૂપી કે રૂપી, અરૂપી છે। જ્ઞાનીનું સ્વરૂપ નામ સ્વરૂપ કે નામાતીત સ્વરૂપ, દેહ સ્વરૂપ કે દેહાતીત સ્વરૂપ, તો શેનો મહિમા ગાય છે તું? જ્ઞાનીનું ઓળખાણ તો થશે નહીં તો આત્માનું ઓળખાણ કેવી રીતે થશે? જ્ઞાની પુરુષ બધી રીતે, બધી રીતે શબ્દ પેલામાં કેટલીક શબ્દ હતો, આમાં બધી રીતે શબ્દ છે, એક એક પેરેગ્રાફની અંદર એક એક વાત ઉપર આપણું લક્ષ થવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ, શું લખ્યું છે, શું વાંચીએ છીએ, શું બોલીએ છીએ, બધી રીતે અજ્ઞાની પુરુષની ચેષ્ટા પણ સરખા હોય નહીં, અજ્ઞાની ને જ્ઞાની, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ, જો બધી રીતે જો જ્ઞાની ને અજ્ઞાની સરખા હોય તો જ્ઞાની પુરુષનો નિશ્ચય ન થઈ શકે, તો પછી જ્ઞાની નથી એમ જ નિશ્ચય કરવો પડે, તો જ યથાર્થ કારણ છે કે બધી રીતે આ તો અજ્ઞાની જેવો જ છે, તો બરોબર છે જ્ઞાની નથી એવો નિશ્ચય કરી શકાય અને યથાર્થ છે, જ્ઞાની આ નથી એવો નિશ્ચય પણ કરવો જોઈએ અને જ્ઞાની છે એવો નિશ્ચય પણ કરવો જોઈએ, જીવને જ્ઞાની છે એવો નિશ્ચય બહારના કોઈ પણ કારણથી કરી નાખે છે, પણ આ જ્ઞાની નથી એવો નિશ્ચય કરવાની હજુ એનામાં સામર્થ્ય નથી, એ નિશ્ચય કોણ કરી શકે? જેને આવી અંતરંગની દશાની, વિલક્ષણ દશાની ખબર હોય એ કહી શકે કે આ બધું બરાબર છે છતાં જ્ઞાની નથી, બધું આટલો બધો મહિમા વાંચે, અરે દુનિયા આંખીને પૂજે છે ને તું કે હા હું કહું છું જ્ઞાની નથી, આ જ્ઞાની નથી કહેવા વાળો જેટલો પાત્રવાન છે એટલો જ્ઞાની છે એનો નિશ્ચય કરવા વાળો સુપર પુરુષ છે, અધૂરો છે. હજુ નિશ્ચય થવો બહુ આકરો છે, કસોટી જાતની છે, બહુ મોટી કસોટી છે. આવશે કંઈક ભૂમિકા એની પકડાશે. જ્ઞાની પુરુષની બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તે યથાર્થ કારણ છે. આ જ્ઞાની નથી એવો નિશ્ચય ઉગે એ યથાર્થ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં? કોઈક એવા વિલક્ષણ કારણનો ભેદ છે બે વચ્ચે, વિલક્ષણ વિશેષ પ્રકારના લક્ષણયુક્ત. લક્ષણો તો સામાન્ય છે, પણ સામાન્યથી પણ જે વિશેષ છે તે વિલક્ષણ કારણ, વિશેષ પ્રકારના લક્ષણયુક્ત કારણ, એ એવા કારણનો ભેદ છે કે જેથી આ ભેદને કારણે જ્ઞાની અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. જો આ કારણ ખબર હોય, જો આ કારણનો પરિચય હોય, જો આ કારણથી જોતા આવડે તો જ્ઞાની અજ્ઞાનીનું ભેદ પકડાઈ જાય, અને તો પછી જ્ઞાની છે એવો નિશ્ચય થાય અને જ્ઞાની નથી એવો નિશ્ચય પણ યથાર્થપણે થાય. બંને નિશ્ચય યથાર્થપણે થવા જોઈએ. તો કે છે, જ્ઞાની અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. જીવ અજ્ઞાની છે છતાં પોતાને જ્ઞાની મનાવતો હોય એ આ મુમુક્ષુ પકડી પાડે છે. સેનાથી? વિલક્ષણપણા દ્વારા એ નિશ્ચયમાં આવે છે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. પેલો નિશ્ચય કરવો કયો? એનું જે વિલક્ષણપણું છે એનો પેલા નિશ્ચય કરો, એટલે ભેદ થઈ જશે, ભેદ પકડાઈ જશે. જ્ઞાની પુરુષને જે વિલક્ષણપણું છે એટલે કે એનું જે વિશેષ લક્ષણ છે જે અજ્ઞાનીમાં ક્યારેય હોવાની સંભાવના નથી, ક્યારેય કોઈ સંજોગોમાં કોઈ સ્થિતિમાં ન હોય, તેનો પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. અને જો તેવા વિલક્ષણનું કારણ સ્વરૂપ જાણી, વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી, જો વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે, જે કેટલીક ચેષ્ટાઓ જ્ઞાની પુરુષની અજ્ઞાની જેવી હોય છે એ જે જોવામાં આવે છે તેને વિશે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે. હવે જીવને કોઈ વિકલ્પ થતો નથી. અજ્ઞાની જેવી ચેષ્ટા હોવા છતાં પણ, કારણ કે એવું વિલક્ષણપણું એને જે જોયું છે કે જે અજ્ઞાનીમાં હોય નહીં, અને એ વિલક્ષણપણું જ એને અજ્ઞાનીથી જુદો પાડે છે. માટે જો એનું વિલક્ષણપણાનું કારણ જાણીને જો જ્ઞાનીનો નિશ્ચય કરવામાં આવે તો અજ્ઞાની જેવી કેટલીક ચેષ્ટા જોવામાં આવે તો પણ નિર્વિકલ્પપણું પ્રાપ્ત થાય. નિર્વિકલ્પપણે જ્ઞાની પુરુષનો નિશ્ચય, કેટલી મોટી બધી સિદ્ધિ છે. અને જ્ઞાની પુરુષનો નિશ્ચય થયે આ જીવને સ્વસ્વરૂપનું ઓળખાણ થાય છે. પદાર્થનો નિર્ણય ત્યાં સુધી નથી થતો જ્યાં સુધી એને મહાત્માનું ઓળખાણ થતું નથી ત્યાં સુધી. 254 જીવને રોકાવાના કારણમાં, જીવની યોગ્યતા રોકાઈ રહેવાના કારણમાં પદાર્થનો અનિર્ણય, પદાર્થ આત્મ પદાર્થ એનો અનિર્ણય. અને કહે છે કે મહાત્માના સંગે મહાત્માના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની તીવ્રતા રાખવી જરૂર ઓળખાશે. કારણ, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જો મુમુક્ષુતા હશે તો આ મહાત્માનું અલૌકિક સ્વરૂપ જે એનું વિલક્ષણ કારણથી છે એ ઓળખાશે. અને મહાત્માનું ઓળખાણ થાય એ પદાર્થનો અનિર્ણય મટી પદાર્થનું ઓળખાણ થાય છે. આ પદાર્થનો અનિર્ણય ક્યારે ટળે? જો મહાત્માનું ઓળખાણ થાય તો. 254 તો કે છે કે પછી કદાચ કોઈ ચેષ્ટાની અંદર સમાનપણું જોવામાં આવે તો પણ એને જ્ઞાની વિશે વિકલ્પ થાય નહીં, તેને વિશે નિર્વિકલ્પ પણ પ્રાપ્ત હોય છે. એથી આગળ આ પ્રભુ તો કોઈ વાત મૂકે છે તેમ નહીં તો જ્ઞાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. ચેષ્ટા કેના જેવી? અજ્ઞાની જેવી. પણ જ્ઞાની પુરુષના વિલક્ષણ કારણને કારણે જ્ઞાની પુરુષનો નિશ્ચય અર્થાર્થ થયો છે. હવે અજ્ઞાની જેવી ચેષ્ટા જોયા પછી એને કોઈ પણ જાતનો વિકલ્પ થતો નથી, એટલું તો નહીં જ, પરંતુ તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. એને તો પ્રભુ પ્રત્યે ઓર પ્રેમ આવે છે, ઓર પ્રેમ આવે છે. તો સામાન્ય ચેષ્ટા અજ્ઞાનીની છે, વ્યવહાર છે, વેપાર છે, ગ્રહસ્થી છે, આ બધું છે. અને જ્ઞાની પુરુષની ગ્રહસ્થી જોઈને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય તો એમાં અહોભાવ વધારે પ્રગટે કે ઓછો થાય? કે વાહ પ્રભુ વાહ, મોહના ઘરમાં રહીને પણ મોહને માર્યો, કાજણીની કોટડીમાંથી બહાર રહ્યા છતાં બહાર નિષ્કલંક થઈને પ્રભુ બહાર આવ્યા. જબરજસ્ત પરાક્રમ છે, જબરજસ્ત શાંતિ છે. પ્રભુ તમારું આ જે ચેષ્ટા છે એ ચેષ્ટા તો અમને તમારા પ્રત્યે વિશેષ સ્નેહ અને વિશેષ ભક્તિનું કારણ થાય છે, અમને પુરુષાર્થની પ્રેરણા અધિક મળે છે. કે આવા સંજોગોમાં પણ જ્ઞાનના આધાર ઉપર સંસારને પાર કરી શકાય છે. સંસારમાં રહીને તમે સંસારની અંદર તણાયા નહીં, સંસારમાંથી તરી ગયા, સંસારમાં રહેવા જતા. એવી ચેષ્ટાઓ જોઈ અને એવી ચેષ્ટા જે એની જ્ઞાનીઓનો મહિમા ગાયો છે જ્ઞાનીઓએ, કે ચક્રવર્તી પદના સ્વરૂપની અંદર પણ જ્ઞાન દશાએ એને ચક્રવર્તીના એક પણ ઐશ્વર્યમાં કે વૈભવની અંદર લિપ્ત થવા દીધા. આ બધું જ હોવા છતાં એનું નિર્લેપપણું, એમની નિસંગતા કેવી આટલા વૈભવની વચ્ચે? એટલે પેલા આચાર્યશ્રીએ સમવસણમાં બિરાજમાન ભગવાનને ઉદ્દેશીને કીધું કે જોજે ભૂલ ન ખાતો, અમે તો ભૂલ ખાતા નથી, અમે તને આ નમસ્કાર, આ તારા સોના રૂપા અને રત્નના ત્રણ ગઢ છે, રત્ન જડી સિંહાસન છે, સુવર્ણ જેવા ચામરો તને દેવતાઓ ઢાળી રહ્યા છે, ઉપરથી પારિજાતના પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે અને મંદ મંદ વાયુ વાઈ રહ્યો છે, આ બધો તારો વૈભવ જોઈને અમે તને નમસ્કાર કરીએ છીએ. તારું અંતરંગનું સ્વરૂપ, તારી વિલક્ષણતા, કે આવા સમવસણના અઢળક વૈભવ વચ્ચે બેઠો બેઠો તું, આવા ઐશ્વર્ય પરમ ઐશ્વર્યની વચ્ચે તું પરમાત્મા છે. તારી અસંગતા ન્યારી છે, તારી વિતરાગતા અજોડ છે. પ્રભુ તારી વિતરાગતાને અમારા નમસ્કાર છે. આ તારી નિર્લેપતા છે, તારું નિસંગપણું છે, એને અમે નમસ્કાર કરીએ છીએ. કહો, આ બધાની વચ્ચે રહેવા છતાં, જડની વચ્ચે રહેવા છતાં તું જડની વિનાશને પ્રાપ્ત કરતો નથી, આ તારું અદ્ભુત સ્વરૂપ છે. બસ જ્ઞાનીનું ઓળખાણ, જ્ઞાનીની અંતરંગ દશાનું થાય તો જ્ઞાની વિશે અમુક ચેષ્ટાઓ અજ્ઞાની જેવી હોવા છતાં પણ વિકલ્પનું કારણ થતી નથી. એટલું જ નહીં, પરંતુ તે ચેષ્ટા તેને વિશેષ સ્નેહ અને ભક્તિનું કારણ થાય છે. કારણ કે ત્યાં એનું અદ્ભુત પરાક્રમ એને દેખાય છે, અદ્ભુત દેખાય છે. કે સારું, સર્વસંગ પરિત્યાગ હોત અને આટલું બધું આપણે નિર્લેપતા હોત તો હોત કે ભાઈ સર્વસંગ પરિત્યાગ છે તો નિર્લેપતા જોઈને એમ મનમાં સમાધાન થાય હોય એવું નક્કી માનવું નહીં. સાપેક્ષ છે, સાપેક્ષ છે. પરંતુ એ ન હોવા છતાં પણ સર્વસંગ પરિત્યાગ જેવી જ અવસ્થા હોય તો એનું વિશેષ પરાક્રમ બતાવે છે, એની વિશેષ ઉચ્ચ દશા બતાવે છે. તો એ ભક્તિનું કારણ થાય કે નહીં, એ સ્નેહનું કારણ થાય કે નહીં કે વાહ મારા પ્રભુ વાહ. જગત આખું જ્યાં મૂંઝાયું અને પોતાનું ભાન ભૂલાયું ત્યાં તે તારી આત્મદશાને જાગૃત રાખીને. એટલે કૃપાળુ દેવ કહે કે અમે બધા જ પ્રવર્તનમાં છીએ, લઈએ છીએ, દઈએ છીએ, ખાવા પીવાના પર બધું થતું હોય, પણ આત્મા ક્યાંય જોડાતો. આવો વ્યવહાર પ્રપંચની અંદર પણ આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી બાધ પામતું નથી. ચારે તરફ ઉપાધિની જ્વાલા વચ્ચે ધડ ઉપર માથું ના રહે એટલી ઉપાધિનો ભીડો હોવા છતાં પરમ સમાધિ છે. વાહ, આ વિલક્ષણ સ્વરૂપ જ્ઞાનીનું. એ જો એનાથી જ્ઞાની જો નિશ્ચય થાય તો એ નિશ્ચયમાં જ્ઞાનીની ચેષ્ટા કોઈ એમ કહે કે એ તો પૈસા લેતા હતા ને દેતા હતા તો એ અમને વિશેષ ભક્તિ ને સ્નેહનું કારણ થાય છે કે રેવા દે મૂર્ખ, તારે તો પૈસો ન હોય તો તું તો ક્યાંય ડૂબી ગયો. અહીંયા તો હોવા છતાં પણ કાળકૂટ વિષ છે મુનિ, આખું જગત સોનાનું થાય તો અમારે માનતું ઉતરણ બનશે. તો આ સ્થિતિ અમને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. જ્ઞાનીનું આવું ઓળખાણ, સત્પુરુષનું આવું ઓળખાણ, અને બાકીનું દેખાવે જ્ઞાની થાય એનો નિર્ણય કા જ્ઞાની નથી. ભલે બાહ્ય લક્ષણો બધાય દેખાય, ઘોર તપ કરતો હોય, તપશ્ચર્યા ઘોર કરતો હોય, જ્ઞાની નથી. કારણ કે એનું જે વિલક્ષણ છે, દેહાદિને વિશે હર્ષ શોકના પરિણામ જ્ઞાનીને થાય નહીં. અને જેને દિશ ને રાત સેવામાંથી જ નવરો નથી પડતો, જ્યારે જુઓ ત્યારે તબિયત કેમ છે ને, તબિયતનું શું છે ને, એનું કરવું છે, આ જ્ઞાનીનું લક્ષણ નથી, વિલક્ષણતા નથી. દ્રષ્ટિ દેહની સાતા ઉપર છે, દેહની સાતાને જીવ ભજ્યા કરે છે, જાણે અજાણે પણ અહીંયા ખેંચાય છે, એને ગમે છે, એને ગમે છે. અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય, બધી શબ્દ છો ખ્યાલ રાખજો પાછો, એટલે કે પ્રત્યેક જીવ એટલે જ્ઞાની ને અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય છે, પણ તેમ હોવા યોગ્ય નથી. તો પછી નામનો ફેર થયો કે આ જ્ઞાની ને અજ્ઞાની, અને આને લેબલ માર્યું, આને આને માર્યું. અને આજકાલ તો ફેશન છે, હું તમને મારું ને તમે મને મારો, તમારા જેવો કોઈ જ્ઞાની નથી, બીજો કે એના જેવો મેં કોઈ જોયો નથી. અહો રૂપમ અહો ધ્વનિ, શું કરવું? તો પછી જ્ઞાની અજ્ઞાની એ નામ માત્ર થાય છે, પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. આ બે વચ્ચે ચોક્કસ કોઈ વિલક્ષણપણું છે, છે ને છે, આપણને નજરમાં આવે કે ન આવે, પણ બે વચ્ચે વિલક્ષણપણું છે. સરખાપણું હોય તો નામ માત્ર કહેવા થયું કે આ જ્ઞાની ને આ જ્ઞાની, તો કે ના એવું નથી, પણ અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થયે જીવને સમજવામાં આવે છે, આ વિલક્ષણપણું જીવને સમજવામાં ક્યારે આવે? યથાર્થ નિશ્ચય થાય તો. જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે આ પરમ કૃપાળુ દેવની કૃપા કે છે, હવે અમે તમને વિલક્ષણપણાનું કંઈક સ્વરૂપ જણાવવા યોગ્ય છે, માટે જણાવીએ છીએ, અત્રે જણાવીએ છીએ. શરૂ કરે છે જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને. હવે શબ્દ આવી ગયો, કયો જીવ? હવે બાકીનાને ઓળખાણ નથી કે મતલબ જ નથી. દુનિયાના લોકોને જ્ઞાની અજ્ઞાની એનો શું મતલબ છે? કલેક્ટરને બોલાવે ને, મામલતદારને બોલાવે ને, જિલ્લાધિકારી આવે ને, શિક્ષણાધિકારી, એને શું લેવા દેવા છે? જ્ઞાની અજ્ઞાની આવે, મુમુક્ષુ જીવને. અહીંયા મતલબ કોને છે જ્ઞાની અજ્ઞાનીનો? તમે જ્ઞાની કયો કે અજ્ઞાની કયો, મિનિસ્ટરને શું લેવા દેવા? હવે એ આવીને વખાણ કરે કે ઓહો હા બહુ વાહ, અને આપણે ફૂલાય પાછા કે કેને લેબલ આપ્યું? તો કે હોમ મિનિસ્ટર આમ કહે, પણ હોમ મિનિસ્ટર જેવો તો બેવકૂફ કોઈ દુનિયામાં નથી. તો શું ફૂલાય છે આટલો બધો? ખબર નથી જીવ. જો એવો કેટલો બધો જીવના મોહ દ્રષ્ટિ છે, કેટલી લૌકિક દ્રષ્ટિ છે. એને આખું જ્ઞાનીનું માપ કેના ભરોસે મૂકી દીધું? હોમ મિનિસ્ટર. અરે ઓલા મંત્રી આવ્યા હતા, પંચાયતના આવ્યા હતા, પણ પંચાયતનો મંત્રી એટલે કઈ વાડીનો મૂળો? એક સામાન્ય મુમુક્ષુ એના અંતરના ઉદ્ગારથી કે આ જ્ઞાનીની દશા નથી, તો ઓલોકીયમાં શું વળે? આ અધિકારીઓ, આ સરકારી નોકરો, આ બધાની શું માઇન્ડ છે? એના આધાર ઉપર બધું નક્કી કરવાનું છે. એ કહે છે અહીંયા કે જ્ઞાની અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. સમજાય છે કોને? આ પહેલી વાર શબ્દ આવ્યો મુમુક્ષ જીવને. બીજાને કોઈ સમજાય એવી શક્યતા જ નથી. પેલા એ સમજી લેવું કે બીજા કોઈએ લેબલ માર્યું હોય તો આપણા મનમાંથી ભ્રમ કાઢી નાખવાનો કે એને તો અમથું નહીં સમજાય, એને તો જ્ઞાની અજ્ઞાની બધા સમાન છે, એને તો જાદુગર આવે તો એના કાર્યક્રમમાં એમ જ કે આના જેવો કોઈ. ક્યાં વાત કરવી છે આપણે, ક્યાં જવું છે? પરમાર્થ માર્ગની અંદર જો જીવને આ દ્રષ્ટિ ન આવે તો જીવ ડગલે ને પગલે કેટલો ભરમાઈ જાય એ ન કહી શકે. મુમુક્ષુ સિવાય મહાત્માને ઓળખવાની તાકાત કોઈની નથી. અને મુમુક્ષુતા જે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી જે મૂંઝાયો છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો, એને આત્માર્થ સિવાય બીજું કોઈ નથી. તો એને આવા મહિમા બાહ્ય ચકાચોંધમાં રસ નથી. એને રસ છે આત્માર્થ પ્રાપ્ત થાય, આત્મસ્વરૂપનું ઓળખાણ થાય, આત્મસ્વરૂપની સિદ્ધિ થાય. જો થાય તો આ મારે માટે ઉપકારી છે, નહીં તો મારે કાંઈ એનો મતલબ નથી. બાહ્ય વૈભવનો, બાહ્ય આડંબરનો, બાહ્ય ઠઠારાનો મુમુક્ષુને કાંઈ મતલબ નથી. અને જેને થતો હોય એને સમજી લેવું કે હજી મુમુક્ષુતા આપણે દ્રઢ કરવાની જરૂર છે, હજી આપણે બધા થોડાક બાહ્યમાં છે. મુમુક્ષુની જે દ્રષ્ટિ છે કામ એક આત્માર્થનું, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. એ તો સદગુરુનો યોગ શોધે છે પછી ઓળખાણ કરે છે એનું, કેમ કે એને કામ એક આત્માર્થનું આ એની દ્રષ્ટિ છે, આ એની પાસે માપદંડ છે. જ્ઞાની અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. શેનાથી ઓળખાય છે? દશાથી. દશા એ અંતરંગ કે બાહ્ય? વેશ પરિધાન બદલાયો એ દશા, નામ બદલાયું એ દશા, હાથમાં તુંબડું લીધું એ દશા, મુપતિ બાંધી લીધી એ દશા, રજોણ નાનું લીધું મોટું લીધું એ દશા, ત્રિપુંડ તાયણા એ દશા, ગળામાં રુદ્રાક્ષ નાખી દીધી એ દશા. દશા શબ્દને ઓળખીએ. દશા શબ્દ જ્ઞાનીએ મૂક્યો છે. કૃપાળુદેવ અગાઉ એક પત્રમાં કહ્યું છે, આપણે વંચાઈ ગયો, કે વાત તે વાત છે અને દશા તે દશા છે. વાતનું ફળ નથી પણ દશાનું ફળ છે. શાયિક સંકેત હોય કે ન હોય, પણ જો શાયિક સંકેત જેવી દશા હોય તો એનું ફળ હોય, અને શબ્દ હોય કે ન હોય. બધા શાસ્ત્રમાં લખ્યું હોય કે તમારા બધાનો મોક્ષ થશે તો કઈ બધાનો મોક્ષ થાય ખરો? તોય ન થાય. અને ન લખ્યું હોય અને છતાં જીવ રાગ દ્વેષથી મુક્ત થયો હોય તો મોક્ષ થાય કે નહીં? દશા તે દશા છે, ફળ દશાનું છે, વાતનું નથી. આ જ્ઞાની અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને આ જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. આ દશાનું વિલક્ષણપણું, બંનેની દશાનું વિલક્ષણપણું, બેને જુદા પાડતી, બે દશાને જુદી પાડતું જે વિલક્ષણપણું છે એ જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે, કે જેનાથી જ્ઞાનીની દશાનું આ વિલક્ષણપણું જણાશે. એટલે એમણે શરૂ કર્યું, એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. પણ કંભાગ્ય આ પત્ર અહીંયા પૂરો થઈ ગયો. સમજાવે છે કે જ્ઞાની અજ્ઞાની પુરુષના ભેદ સમજાવવા માટે દશાના ભેદથી મુમુક્ષુ જીવને સમજાશે, અને એ સમજાવવું યોગ્ય છે. એટલે હવે અમે અહીંયા લખીએ છીએ, અને એ શરૂ કરે છે કે જીવની બે દશા છે, એક મૂળ દશા અને બીજી ઉત્તર દશા, એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. પછી આગળ કેવું હશે, એ દશા સંબંધી, બે ભાગ સંબંધી, અને એમાં જ્ઞાનીના બે ભાગ અને અજ્ઞાનીના બે ભાગ, અને એની અંદરનું વિલક્ષણપણું, એનાથી બંને કેવી રીતે, અને નિર્ણય લેવાનો છે, નિશ્ચય કરવાનો છે, જ્ઞાની સંબંધી અને જ્ઞાની નથી એ સંબંધી બે નિશ્ચય કરવાના છે. જ્ઞાની છે અને જ્ઞાની, જ્ઞાની નથી એનો નિશ્ચય કરતા આવડે, તો જ્ઞાની છે એનો કરતા પણ આવડે. પણ પત્ર અપૂર્ણ, વિલક્ષણપણાની હવે પછીનું પત્રાંક 468 એની અંદર કંઈક વિલક્ષણપણાનો ઉલ્લેખ આવે છે. પત્રાંક 468, અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાન દશા જીવે ભ્રમ આદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. કઈ દશા વર્તતી હોય? અજ્ઞાન. અજ્ઞાન દશા વર્તતી હોય, આત્મજ્ઞાન થયું ન હોય, બોલે અને બીજા લેબલ મારે, એ છાપામાં આપવાથી ક્યાં આત્મજ્ઞાન થતું નથી. અજ્ઞાન દશા વર્તતી, એ વર્તતી શબ્દ જોયું, શબ્દ અજ્ઞાન દશા વર્તતી હોય અને તે દશાને, કઈ દશાને, અજ્ઞાન દશાને જે વર્તે છે તે જીવે ભ્રમાદી કારણથી જ્ઞાન દશા માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને, કયો દેહ છે, કોનો છે, અજ્ઞાનીનો, તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં, હવે એને દેહનું દુઃખ આવ્યું, દેહની વ્યાધિ આવી, દેહનો રોગ આવ્યો, દેહમાં કંઈક પ્રતિકૂળતા થઈ, તેવા તેવા પ્રસંગોમાં અથવા તેવા બીજા કારણોમાં જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે. આ લક્ષણ એનું, જીવ દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે. આ ઈચ્છા અહીંયાથી અટકતો નથી અને તેમ વર્તવાનું કરે છે. ઈચ્છાથી અટકતો નથી, વર્તવાનું પણ એ જ કરે છે. શું કરે છે? દેહની સાતાને ભજવાનું. કયો દેહ? અજ્ઞાનીનો. ક્યારે? જ્યારે જ્યારે એને આવા દેહને દુઃખ થવાના પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે. અને કઈ દશા વર્તે છે? અજ્ઞાનની. શું માની લીધું છે? જ્ઞાની. હવે આનો ભેદ પકડવાનો છે મુમુક્ષુએ, કે દેહને, એવા દેહને જેણે પોતાને જ્ઞાન દશા માની છે અને વર્તતી અજ્ઞાન દશા છે, અને દેહ તે દેહને, તે દેહને શબ્દ છે, તેવા દેહને દુઃખ થવાના પ્રસંગમાં એ શું કરે છે? દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે. પેલી ઈચ્છા એની શું? દેહની સાતા થાય, જરૂર કંઈક કરીએ, કંઈ ઉપાય થવા દે, ડોક્ટરો આવે, વકીલો આવે, આ આવે, તે આવે, કંઈ ખાલે બધું. પેલા ઈચ્છા આખી બદલાઈ ગઈ, માત્ર મોક્ષ અભિલાષ નથી હવે, દેહની સાતાને ભજવાની ઈચ્છા કરે છે. અને પછી માત્ર ઈચ્છાથી અટકતો નથી, જો સાથે એના ભક્તજન પડ્યા હોય ગેલા, તો ત્યાં એને વર્તવાની પણ ઈચ્છા કરે છે, કે આમ કરીએ, તેમ કરીએ, આયલો. આ નાટક સર. હવે જીવો અપૂર્વ અવસર.
એકાકી વિચરે તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ યોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
બહુ કઠિન પડે છો, વાંચવું સમજાવવું કઠિન પડે છે, સમજવાની મને ખબર નથી. આ પ્રભુના વચનો, આ વાત કહેનાર પુરુષ, કઈ દશાના પુરુષના વચનો આપણા હાથમાં આવ્યા છે? એ કહે છે કે આવી અજ્ઞાન દશા વર્તતી હોય ને જ્ઞાન દશા માની લીધી હોય એને શું થાય, અને જ્ઞાન દશા ખરેખરી હોય તો કે વાઘ સિંહ હોય તો પણ જરા અડોલ આસન ને મનમાં નહીં, મનમાં ક્ષોભ પણ ન થાય. ઈચ્છાની વાત તો પછી, ઘાતકી જંગલી પ્રાણીઓની વચ્ચે બેઠો છે એને મનમાં ક્ષોભ પરિણામ પણ થતા નથી. દેહ જાય પણ માયા થાય ન, રોમમાં એનો રોમ પણ કિંચિત ભયથી કંપિત થતો નથી. અક્ષોભ પરિણામ મનના ક્યારે? જંગલી ઘાતકી પ્રાણીઓની વચ્ચે. અને ઉલટાનું પરિણામ થયું તો કયું થયું? પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. આ મિત્ર મળી ગયા. હમણાં ખાધું કે ખાઈ, શિકાર કર્યો કે કરશે, જીવ લીધો કે લેશે, એમાં એને ભાવ કયો થયો? આ દેહને દુઃખ થવાના પ્રસંગની અંદર આ જ્ઞાનીનું વિલક્ષણપણું, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અને પેલો બે જણા ઉભા રહેજો, હું ધ્યાન કરવા બેસું છું. ત્યાં ગાય ભેંસ બહુ છે, જંગલી પ્રાણીની વાત નથી, બકરા બહુ આવે છે. અજ્ઞાની મોટો મહાત્મા દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે અને તેમ વર્તવાનું કરે છે. માત્ર ઈચ્છાથી અટકતો નથી, જો એને સંગ મળી જાય અનુયાયીઓનો તો એ પ્રમાણે એનું વર્તન આખું ગોઠવાઈ જાય, બધું ગોઠવાઈ જાય. પછી બાબાજીની ઝૂંપડીને મેલ થતા વાર ન લાગે. છતાં કહેવાય જ્ઞાની. આગળ જો વિલક્ષણતા સમજવી છે, ગમે કે ન ગમે, આપણું હિત શેમાં છે? જ્ઞાની પુરુષ જીવના હિતની વાત કરે, અહિતની ના કરે. ભાઈ, અનાદિથી તને ઓળખાણ નથી એ આ જાણે છે, અને હજી તું ઓળખાણને બદલે સંભ્રમમાં ચાલ્યો જાશ તો કંઈક જાગ, કંઈક જાગ. એક સાચા જ્ઞાની પુરુષ પ્રત્યેનો પાક્કો નિશ્ચય કર, યથાર્થ નિશ્ચય કર, અને પછી એના ભરોસે ચાલ્યો જા. તો કૃપાળુદેવ કહે છે, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે, પણ ગમે તેના ચરણ પકડી લે ને પછી મોક્ષ ન મળ્યો ભગવાન હવે મને આપો. તો પ્રભુશ્રીએ પણ કહ્યું, ઉપદેશામૃતમાં પૂનાની ઘટનાની વાત આવે છે, કે તમે પરમ કૃપાળુ દેવને છોડીને ગમે તેના ચરણ પકડી લેશો ને ગમે તેને ગુરુ માનશો તો અમે જોખમદારી લેતા નથી, અમે એના જામીન થતા નથી. અમે તો એના જામીન થયા છે કે જો સાચો પુરુષ તમને ઓળખાય, તમને ઓળખાય, અને પછી એના વચન પ્રમાણે, એના બોધ પ્રમાણે, એના આદેશ પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે, એનો અનુગ્રહ મેળવો. એનું યોગ પર જીવતું છે કે એની શરીર છે કે નહીં એની ક્યાં ચિંતા કરે? તું પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રત્યક્ષ, શરીર પ્રત્યક્ષ કે યોગ પર પ્રત્યક્ષ? અરે શરીર હોય ત્યારે આપણું કલ્યાણ એના યોગ પરથી થાય છે કે એના શરીરથી થાય છે? સત્પુરુષોનું યોગ બળ જગતનું, અને સત છે એનું યોગ બળ સત ખરું કે નહીં કે અસત? સત. પણ જીવની એટલી બધી ટૂંકી દ્રષ્ટિ છે ને ટૂંકા વિચારો છે, શબ્દમાં અટવાઈ જાય છે, પ્રત્યક્ષ ને પરોક્ષમાં અટવાઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, છૂટી ગયો એ જ્ઞાનીથી, ક્યાંનો ક્યાંય નીકળી ગયો. અરે ભાઈ, આત્મ પ્રત્યક્ષ કર, જ્ઞાની તો હંમેશા પ્રત્યક્ષ છે. જો તું આત્મ પ્રત્યક્ષ કર તો એ દૂર નથી. અને રૂબરૂ હોઈશ ને પ્રત્યક્ષ નહીં થાય, તારે આત્મ પ્રત્યક્ષ નહીં થાય તો દેહમાં તો તું ભેગો થઈશ ને ભેટીશ ને તો એ કાંઈ પરિણામ નહીં આવે. કારણ કે દેહ પ્રત્યક્ષ છે, દેહની પ્રત્યક્ષતાની વાત જૈન દર્શનમાં ક્યાંય નથી. આત્મ પ્રત્યક્ષ, ભાવ પ્રત્યક્ષ, દ્રવ્ય પ્રત્યક્ષ નહીં. ભાવ પૂજા કર, દ્રવ્ય પૂજા નહીં. આ જે વાત છે અગમ નિગમના ભેદ, સાચી જ્ઞાન દશા હોય તો. હવે આપણે જ્ઞાની પુરુષની વિલક્ષણતા ઉપર થોડો દ્રષ્ટિપાત કરીએ છીએ કે સાચી જ્ઞાન દશા હોય તો અમારે ઓળખવા છે. અને જો એની કોઈને ઓળખતા ઓળખતા અમે નીકળીએ, જો એની સાચી જ્ઞાન દશા હોય તો એનું કોઈ લક્ષણ કીધું છે તો આ પત્રમાં કહ્યું છે. સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. આપેલું દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. જો સાચી જ્ઞાન દશા હોય તો દુઃખ પ્રાપ્તિનું કારણ કંઈ પણ હોઈ શકે છે. સંયોગો, દેહની સાતા અસાતાની અંદર દેહને દુઃખ સુખના કારણમાં હવામાન, પ્રકૃતિ, આહારની વિપરીતતા, ઘણું બધું બને છે. પણ એના કારણો વિશે એને વિષમતા થતી નથી, એ કારણોમાં ક્યાંય રોકાતો નથી. કારણ આ દેહ પણ પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયો છે, તો દેહની અંદર જે કાંઈ ફેરફાર કે જે સ્થિતિ સંજોગો થાય એ પ્રારબ્ધને કારણે થાય કે બીજા કારણે થાય? તો જે બનનાર છે તે ફરનાર નથી. આ દેહ છે એ દેહને પ્રારબ્ધ અનુસાર એની અંદરના ફારફેર છે, ઈચ્છા અનુસાર છે. આપણી ઈચ્છા હોય એ પ્રમાણે દેહમાં ફેરફાર થાય, સુખ દુઃખ થાય દેહમાં. આપણને ખૂબ સુખી થવું છે તો દેહની અંદરનો રોગ વયો જાય ખરો? કંઈ નથી. બરોબર સમજીએ, તત્વ આધ્યાત્મિકતાના સિદ્ધાંત, આ બે તત્વ જુદા છે, શરીર અને ચેતન આત્મા જુદા છે. હવે કહે છે કે દેહને દુઃખ પ્રાપ્તિના કારણો, દેહ એ જ કર્મનું કારણ છે. કોઈ અપેક્ષાએ દેહ એ કર્મનું રૂપી સ્વરૂપ, આકાર સ્વરૂપ છે. આ દેહને દુઃખ પ્રાપ્ત થવાના કારણમાં તો પણ એની દેહના કર્મના કારણે દેહની અંદર સુખ દુઃખ ઉત્પન્ન થશે, તો એ કારણો વિશે એને વિષમતા થતી નથી. અજ્ઞાની, આ પેલી એની વિલક્ષણતા કે એને એના પ્રત્યે કઈ વિલક્ષણતા, એટલે એને એની કઈ વિષમતા થતી, કઈ વિષમતા થતી નથી. શરીર ઘસાતું જાય, પુદ્ગલ પરમાણુઓ વિખરાતા જાય, એનો ક્રમ શરૂ થઈ જાય. જ્ઞાની જાણી લઈએ, કહો આ શરીર હવે ક્ષીણતાને ભજી રહ્યું છે, જોઈ લઈએ કે હવે બંધાતું નથી. હવે જેટલું જેટલું આપણે લઈએ છીએ, ખોરાક લઈએ, આ લઈએ, તે લઈએ, પણ શરીર હવે બંધાતું નથી, પણ નબળું પડે છે. અને આ જીવની અવડચંડાઈ કેવી છે કે જ્યારે શરીર ક્ષીણતાને ભજે ત્યારે વિચાર કરે કે આ ખાવું સારું, કરે આનું શાક ખાવું કે આનું શાક ખાવું, આ પુષ્ટિ આપે, આ આમ કરે. આ 50 વર્ષ સુધી આડો ધડ ખાધે રાખ્યું છે, તેથી કોઈ દી વિચાર નથી કર્યો કે આનાથી શું થશે. અને 50 વર્ષ પછી ખાવા બેસે ત્યારે શું કે આ વધારે સારું, આ સિઝનમાં આ વધારે સારું. ભેગા થાય તો બધા જ વાત કરે કે આ વધારે સારું, આ પુષ્ટિ આપે, આ આમ આપે. શરીર ક્ષીણતારે ભજે છે, આ તારા બાહ્ય કારણો એકે એની અંદર આડા પડે એમ નથી, કઈ પડે એમ નથી. અને છતાં રોજ વિચાર કર્યા કરે કે આ જરાક ઓછું ખાવું, આ વધારે ખાવું, આ જરા 2 વાર આ લેતા રહેવું જોઈએ, જરા શાકભાજી પાંદડા થોડાક વધારે ખાતા જાઓ. પાંદડા ખા, ઘાસના પૂડા મંગાવ, એના જેવું તો બીજું એક નથી. તો પછી ઓલા મંગાવે છે, શું મંગાવે છે, ઓલું આવે છે ને બેનો મુલાકાતમાં શું કરે? જવા રાખે. હવે ઘઉં ખાય ને ઘઉંને જવા રાખવા માંડ્યો છે, પણ ઘઉં ખાવાની હવે રહી નથી તાકાત. ઘઉં ખૂબ ખાધા, ભાખરીઓ બહુ ખાધી, અને હવે જવું ઘઉંને જવા રાખવા બેઠો. આ જવારા બકરા ખાય, ગાયું ખાય, અને તું ખાવા બેઠો. પ્રકૃતિ અનુસાર એના મેળ વિશેષની એની આપણે વાત નથી કરતા, આપણે સિદ્ધાંતની વાત કરી છે. સાપેક્ષ વાત છે, પણ નિરપેક્ષતાથી જોઈને વાત કરવી પડે. તો કે છે કે એ દેહને દુઃખ પ્રાપ્તિ થવાના કારણો વિશે વિષમતા થતી નથી. કોને? જ્ઞાનીને. કયા જ્ઞાનીને? સાચી જ્ઞાન દશા હોય તો. સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. એટલે એ ક્યારે એની ચિંતા તમને કીધા ન કરે, એના રોદણા રોવે નહીં, એના ગાયા ગાવાના ગાણા ગાય નહીં, દેહના મલાવા કરે નહીં. વિષમતા થતી જ નથી એને. એ સમજે છે કે આ શરીર છે એ એના ધર્મ અનુસાર ચાલશે, અને શરીરનો ધર્મ એના કર્મ પ્રમાણે જે કંઈ થશે એ થયા કરશે. શરીર ક્ષીણતાને ભજે છે તો ભજે છે, વાત પૂરી થઈ ગઈ. એકદમ એનાથી નિર્લેપ થયો, અને પછી આ દેહને દુઃખ પ્રાપ્તિના કારણોમાં એને વિષમતા થતી નથી. આ પહેલી ભૂમિકા એની. અને બીજી કઈ? તે દુઃખને ટાળવા. કેના દુઃખને? દેહના દુઃખને. તે દુઃખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. એટલી બધી ચીવટ પણ હોતી નથી. ચીવટ શબ્દ કદાચ આજની ડિક્શનરીમાં ઓછો વપરાય, છોકરાઓને નહીં ખબર પડે. ચીવટ રાખો તમે, ચીવટ રાખો, ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી, ચીવટ. બસ એ દુઃખને ટાળવા માટે થઈને ચીવટ, સતત એનામાં જ આ બધું આર્ત ધ્યાન છે. ચીવટ છે એ દેહના દુઃખને ટાળવાની ચીવટ. એ ધ્યાનનો કયો પ્રકાર છે? ધર્મ ધ્યાનનો પ્રકાર છે કે આર્ત ધ્યાનનો પ્રકાર છે? આર્ત ધ્યાનનો પ્રકાર છે. સમયે સમયે એને બસ આ પોતાનું આમ થઈ ગયું, જરાક આમ થઈ ગયું છે, ગળાને આમ છે, પગને આમ છે, કમરને આમ છે, આનું આમ છે, માથું જરાક ભારે થઈ ગયું છે, આનું આ થઈ ગયું, આ કેમ ટળે, આનાથી થઈ. 50 જણને પૂછ્યા કરો, કે આ ફાકી ખાવ, ઓલો કે ઉકાળો પીઓ, ઓલો કે આ કરો, એને એની અંદર જ લાગ્યો છે. અરે ભાઈ આત્મા છે તારે એ ખબર છે કે નહીં? ફરીથી સાચી જ્ઞાન દશા હોય તો તેને દેહને દુઃખ પ્રાપ્તિના કારણો વિશે વિષમતા થતી નથી. આ પહેલું એનું વિલક્ષણ. દેહને દુઃખ પ્રાપ્તિના કારણમાં જ્ઞાની દેહને વિશે હર્ષોકાદિના પરિણામ કરે નહીં. કૃપાળુદેવે આગળ હાથ નોંધમાં લખ્યું છે આ જ્ઞાનીનું ઓળખાણ, આ વિલક્ષણતા. દેહાદિને વિશે હર્ષોકના પરિણામ જ્ઞાનીને થાય નહીં. અને તે દુઃખને ટાળવા, દુઃખ કદાચ આવી ગયું ગમે તે કારણે પ્રારબ્ધ અનુસાર, તો તેને ટાળવા એ ન આવે જાય. એટલી બધી સહજ સાજ જે કંઈ થતું હોય બરોબર છે, પણ પોતાના પરમાર્થના ભોગે નહીં. એટલી બધી ચીવટ પણ હોતી નથી. આ ચીવટ છે એ વારંવાર ઉપયોગ ત્યાં જાય, વારંવાર એનું લક્ષ્ય એ જ રહે, અને જે મળે એની અરે પરમાર્થની વાત કરવાની બદલે આ જ વાત કરવા બેસી જાય કે તમને કંઈ ખબર છે આવું થાય તો શું કરવું. અને પછી જો કંઈ કોઈ પણ કંઈ કહે તો એ હવા લાગી જાય, બરોબર. ચીવટ પણ હોતી નથી. જ્ઞાની અજ્ઞાનીના વિલક્ષણતાના ભેદ. અજ્ઞાન દશા વર્તતી હોય ને જ્ઞાન દશા માની લીધી હોય તેવા જીવને દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અને બીજા કારણમાં જીવ દેહની સાતાને ભજ્યા કરે છે, ભજવાની ઈચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. આ અજ્ઞાનીનું લક્ષણ. અને સાચી જ્ઞાન દશા હોય તો દેહને દુઃખ થવાના પ્રાપ્ત થવાના કારણોમાં એને વિષમતા થતી નથી, અને તે દુઃખને ટાળવા માટે એટલી બધી ચીવટ પણ હોતી નથી. જોગાનું જોગ બે પત્રો સારું થયું, ભેગા આવી ગયા, એટલે કંઈક પ્રશ્નોનું થોડું સમાધાન મળે યત્કિંચિત. તો આપણે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. પત્રાંક 458 પણ અહીંયા પૂરો થાય છે.